એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા કલાકારના જીવન અને વિચારોમાં ઊંડા ઉતરી રહ્યા છીએ જેમનો અવાજ તો જાણે દુનિયાભરના સ્ટેડિયમ ગજાવે છે, પણ એમનું કામ રાજકીય મંચ પર પણ એટલું જ શું કહેવાય પ્રભાવશાળી રહ્યો છે.
હા, બિલકુલ.
આપણે વાત કરી રહ્યા છીએ પોલ ડેવિડ હ્યુસન, જેમને આપણે સૌ બોનો તરીકે ઓળખીએ છીએ.
બોનો
અને એમની આત્મકથા સરેન્ડર 40 સોંગ્સ 1 સ્ટોરી વિશે.
બરાબર. યુ2ના મુખ્ય ગાયક, ગીતકાર અને હા, એક વૈશ્વિક કાર્યકર્તા. આ પુસ્તક 2022માં આવ્યું નવેમ્બરમાં. એ છે ને ખાલી એક રોકસ્ટારની વાત નથી.
ના, જરાય નહીં.
એનું આખું બંધારણ જ જુદું છે. એમના 40 ગીતો અને દરેક ગીત એક પ્રકરણ. દરેક ગીત જીવનના કોઈક પડાવ સાથે, કોઈ વિચાર સાથે, સંઘર્ષ કે પછી શોધ સાથે જોડાયેલું છે.
એટલે આ કોઈ સીધી સાધી આમ કાળક્રમ પ્રમાણે ચાલતી આત્મકથા નથી.
ના ના.
અને એવું પ્રામાણિક, આટલું ઊંડાણપૂર્વકનું આત્મનિરીક્ષણ.
અમુક વાતો તો ખરેખર હચમચાવી દે એવી અંગત છે.
સાચી વાત. એમાં પેલો એક ખાલીપો ભરવાનો સતત પ્રયાસ દેખાય છે, શ્રદ્ધા અને શંકા વચ્ચેનો જે એમનો સંઘર્ષ છે.
હા, એ તો સતત ચાલે છે.
પ્રેમની તાકાત, કાર્યકર્તા તરીકેની એમની ભૂમિકા અને એની જટિલતાઓ, અને છેલ્લે જે શીર્ષક છે શરણાગતિ, એનો સાચો અર્થ શોધવાની મથામણ.
અને આજના સમરમાં આ વાત સુકામ પ્રસ્તુત છે. મને લાગે છે કારણ કે તે આદર્શવાદને ટકાવી રાખવાની વાત કરે છે. આ દુનિયા જેવી તે વહેંચાયેલી છે એમાં સેતુ બાંધવાના પ્રયત્નોની વાત છે.
હા, અને વ્યક્તિગત પીડા હોય એને કોઈ મોટા ઉદ્દેશ્યમાં કેવી રીતે બદલી શકાય.
બરાબર, એની પ્રેરણા આપે છે. આજકાલ જ્યાં જુઓ ત્યાં નિરાશાવાદ, વિભાજન, એવામાં આવી વાતો જરૂરી છે. તો ચાલો આ પુસ્તકના પાને પાને આપણે સફર કરીએ.
શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. બોનોનો જન્મ 1960માં ડબલિનમાં એક મધ્યમ વર્ગીય વિસ્તાર હતો, 10 સિડરવુડ રોડ. અને ખાસ વાત એ હતી કે ઘર મિશ્ર ધર્મી હતું, પિતા કેથોલિક, માતા પ્રોટેસ્ટન્ટ. એ સમયના આયર્લેન્ડમાં આ થોડું અલગ ગણાતું હશે ને?
હા, ચોક્કસ. અને કદાચ એ વાતાવરણે જ નાનપણથી એમનામાં પેલું અલગ હોવાનો અને છતાં જોડવાનો વિચાર રોપ્યો હોય. પણ એમના જીવનની સૌથી મોટી અને કદાચ ઘડતર કરનારી ઘટના બની જ્યારે એ માત્ર 14 વર્ષના હતા.
માતાનું અવસાન?
હા, 1974માં એમના દાદાના અંતિમ સંસ્કાર હતા, અને ત્યાં જ અચાનક એમના માતા આઈરિસનું મગજની નસ ફાટવાથી અવસાન થયું. આ આઘાત એટલો ઊંડો હતો કે બોનો એને પુસ્તકમાં પ્રાઇમલ સ્ક્રીમ, એક મૂળભૂત ચીજ તરીકે વર્ણવે છે, જેણે પાયો જ હલી ગયો.
અને એની અસર ઘર પર. પુસ્તકમાં એ 3 પુરુષના ઘરનો ઉલ્લેખ કરે છે.
બરાબર. માતાના ગયા પછી ઘરમાં જાણે એક શું કહેવાય ભાવનાત્મક મૌન છવાઈ ગયું. બોનો, એમના મોટા ભાઈ નોર્મન અને પિતા બોબ, દુઃખની કોઈ ખુલ્લી વાત નહીં. અને આ જે ભાવનાત્મક ખાલીપો હતો એણે જ કદાચ યુવાન પૌલને ઘરની બહાર સંગીતમાં, મિત્રોમાં અને પછી યુટ્યુબ બેન્ડમાં એક નવો પરિવાર શોધવા ધકેલ્યો. એ ખાલીપો ભરવાની જાણે આઠી જિંદગીની શોધ શરૂ થઈ.
પિતા બોબ સાથેનો સંબંધ એ પણ જટિલ લાગે છે પુસ્તક પરથી.
હા, ખૂબ જ. એક તરફ પિતાનો પેલો અદ્ભુત ટેનર અવાજ હતો, કદાચ બોનો માટે સંગીતની પ્રેરણા ત્યાંથી મળ્યો હોય અજાણતા.
હા, બની શકે.
પણ બીજી તરફ દીકરાની આ રોક સ્ટાર બનવાની મહત્વાકાંક્ષા સામે પિતાને શંકા હતી, થોડો અણગમો પણ. એટલે એ સંબંધમાં તણાવ હતો, અબોલ પ્રેમ હતો, અને પિતાને ખોટા સાબિત કરવાની એક જીદ પણ હતી, જે બોનો માટે શરૂઆતમાં મોટું પ્રેરક બળ બની.
અને પછીથી એ સંબંધનું સમાધાન થયું.
હા, પિતાના મૃત્યુ પછી એ સંબંધને સમજવાની અને માફીની આખી પ્રક્રિયા એ પુસ્તકનો એક મહત્વનો હિસ્સો છે. શરૂઆતના સંગીત પ્રભાવોમાં ગ્લેમ રોક છે, પંક રોક છે, પણ એક બીજો પ્રભાવ પણ હતો, શેલોમ નામનો એક કરિશ્માઈ ખ્રિસ્તી જૂથ.
એ તો ઘણીવાર સામસામે આવી જાય છે.
બિલકુલ. અને એ જ સંઘર્ષ થયો. શાલોમ શરૂઆતમાં એમના માટે શક્તિનો સ્ત્રોત બન્યો, એક સમુદાય મળ્યો, નૈતિક દિશા મળી, ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા બેઠી. પણ જેવું યુટુ આગળ વધ્યું, તેમ પેલી રોક એન્ડ રોલની જીવનશૈલી અને આ શ્રદ્ધા, એની વચ્ચે તણાવ શરૂ થયો. શું એક રોકસ્ટાર ખરેખર ઈશ્વરને સમર્પિત રહી શકે? આ સંઘર્ષ એમને શરૂઆતના ગીતોમાં, ખાસ કરીને ઓક્ટોબર આલ્બમમાં સ્પષ્ટ દેખાય છે. અને આ દ્વંદ્વ, આ તણાવ, એ તો એમના જીવન અને કલાનો એક ભાગલ બની રહ્યો.
તો આ બધી પૃષ્ઠભૂમિ સાથે એમનો ઉદય કેવી રીતે થયો? યુટુની શરૂઆત તો સ્કૂલમાં જ થઈ ગઈ હતી, ખરું ને?
હા, માઉન્ટ ટેમ્પલ કોમ્પ્રિહેન્સિવ સ્કૂલ, ડબલિનની પહેલી બિન સાંપ્રદાયિક શાળાઓમાંની એક. ત્યાં જ 1976માં 16 વર્ષના લેરી મુલેન જુનિયરે સ્કૂલના નોટિસ બોર્ડ પર નોટિસ લગાવી બેન્ડ બનાવવા માટે સભ્યો જોઈએ છે.
અને એના જવાબમાં
વોનો, ધી એજ અને એડમ ક્લેટન મળ્યા. શરૂઆતમાં કોઈ આમ બહુ મોટા સંગીતકાર નહોતા, પણ એમની વચ્ચેની કેમેસ્ટ્રી એ ગજબ હતી. એ ખાલી બેન્ડ નહોતું બની રહ્યું, પણ એક પરિવાર, એક ગેંગ, જે બહારની દુનિયા સામે એક કવચ જેવું હતું.
અને એ જ સમયે એલી સ્ટુઅર્ટ પણ એમના જીવનમાં આવ્યા.
હા, એલી સ્ટુઅર્ટ, જે પછીથી એમના પત્ની બન્યા, 4 દાયકાથી વધુ સમયથી સાથે છે. બોનો એમને પોતાની નોર્થ સ્ટાર કહે છે. એમના અહંકાર અને મહત્વાકાંક્ષાઓના તોફાન વચ્ચે સ્થિરતા અને શાંતિ લાવનાર આ લાંબી ભાગીદારી એમના જીવનનું એક બહુ મહત્વનું પાસું છે.
બેન્ડના નામ પણ શરૂઆતમાં અલગ હતા.
હા, પહેલા ફીડબેક, પછી ધ હાઇપ અને છેવટે યુ2. ડબલિનના નાના પબ્સમાં વગાડતા વગાડતા એમણે પોતાની ઓળખ બનાવી.
આ શરૂઆતનો સંઘર્ષ, પેલો શાલોમ, શ્રદ્ધા અને રોક લાઇફસ્ટાઇલ વચ્ચેનો તણાવ, એ પછી આંતરરાષ્ટ્રીય સફળતા ક્યારે મળી?
આઇલેન્ડ રેકોર્ડ સાથે કરાર થયો. શરૂઆતના એલ્બમ્સ આવ્યા, બોય, ઓક્ટોબર, પછી વોર 1983, જેમાં પેલું સન્ડે બ્લડી સન્ડે ગીત હતું, એનાથી ધ્યાન ખેંચાયું.
હા, એ તો ઘણું ચર્ચિત રહ્યું હતું.
પણ ખરી બ્રેકથ્રુ ક્ષણ આવી 1985માં લાઇવ એઇડ કોન્સર્ટમાં.
લાઇવ એઇડ, એ તો ઐતિહાસિક હતું. શું થયું હતું ત્યાં એક્ઝેક્ટલી?
કરોડો લોકો દુનિયાભરમાં ટીવી પર જોઈ રહ્યા હતા. યુ2 બેડ ગીત ગાઈ રહ્યું હતું, જે વ્યસન અને સંઘર્ષ વિશે છે. અને અચાનક જ બોનો સ્ટેજ પરથી નીચે ભીડમાં કૂદી પડ્યા.
શું વાત કરો છો?
હા, બેરિકેડ ઓળંગી ભીડમાંથી એક છોકરીને બહાર કાઢી અને એની સાથે ડાન્સ કર્યો. આ કશું પ્લાન નહોતું. બેન્ડના બીજા સભ્યો તો ડરી ગયા કે એણે શું કર્યું, પરફોર્મન્સ બગાડ્યું.
પણ દુનિયાએ એને અલગ રીતે જોયું.
બિલકુલ, દુનિયાએ જોયું કે એક રોકસ્ટાર નિયમો તોડી રહ્યો છે, સીધો માનવીય સંપર્ક સ્થાપી રહ્યો છે. એ એક ક્ષણે યુ2ને ફક્ત સુપરસ્ટાર્સ ન બનાવ્યા, પણ એમનો સિદ્ધાંત સ્થાપિત કર્યો કે સંગીત ફક્ત પરફોર્મન્સ નથી, એ સંવાદ છે, જોડાણ છે. અને મને લાગે છે કે અહીંથી જ બોનોના મનમાં પોતાના પ્લેટફોર્મની શક્તિ અને એની સાથે આવતી જવાબદારીનો ખ્યાલ વધુ સ્પષ્ટ થયો. પેલો કાર્યકર્તા બોનો છે ને, એના બીજ અહીં રોપાયા.
આના પછી આવ્યું ધ જોશુઆ ટ્રી 1987. એણે તો એમને વૈશ્વિક સફળતાના શિખરે પહોંચાડી દીધા.
હા, એ તો શિખર હતું.
પણ પછી તરત જ રેટલ એન્ડ હમ 1987 વખતે ટીકાઓ થઈ. એ સમય કેવો હતો?
તો જોશુઆ ટ્રી પછી રેટલ એન્ડ હમ આલ્બમ અને ફિલ્મ આવી, અને એના પછી એમના પર આરોપ લાગ્યા કે તેઓ અમેરિકન સંગીતની વધારે પડતી નકલ કરી રહ્યા છે, દંભી છે. આ ટીકાએ બેન્ડને ખરેખર હચમચાવી નાખ્યું.
ઓહ,
એમને સમજાયું કે જો લાંબુ ટકવું હશે તો પોતાની જ બનાવેલી આ મહાનતાની છબીને તોડવી પડશે, કંઈક મોટું, જોખમી કરવું પડશે.
અને એ જોખમ એટલે એક્ટંગ બેબી 1991, જે બર્લિનમાં રેકોર્ડ થયું હતું.
બરાબર, એ યુ2નો પુનર્જન્મ હતો. બર્લિનમાં, જ્યાં હમણાં જ દિવાલ તૂટી હતી, ત્યાં બેન્ડ પોતે તૂટવાની અણી પર હતું. જબરદસ્ત તણાવ હતો.
અચ્છા.
પણ એ જ સંઘર્ષમાંથી જન્મ્યું એક્ટંગ બેબી, એકદમ ઘોંઘાટિયું, ઇન્ડસ્ટ્રીયલ, કટાક્ષપૂર્ણ, જૂના યુ2થી સાવજલગ. અને એની સાથે આવી ઝૂ ટીવી ટૂર, મીડિયા, ટેકનોલોજી, પ્રસિદ્ધિ, આ બધા પર એક મોટો વ્યંગ.
અને પેલા એમના ઓલ્ટરીગો.
હા, અહીં જ બરોડ ધ ફ્લાય, પેલો કોળા ચામડાના જેકેટવાળો અહંકારી રોકસ્ટાર, અને મેકફિસ્ટો, એક વૃદ્ધ થાકેલો શેતાન જેવા પાત્રો અપનાવ્યા. આ એક પ્રકારનો વ્યૂહાત્મક સ્વવિક્ષેપ હતો, પોતાની જ છબી તોડીને નવી દિશા શોધવી.
બહુ જ રસપ્રદ. આ કલાત્મક પુનઃશોધ પછી 21મી સદીમાં એમનો રોલ કેવી રીતે બદલાયો? એક તરફ રોક જગતના વડીલ તરીકે અને બીજી તરફ વૈશ્વિક કાર્યકર્તા તરીકે.
હા, બંને ભૂમિકા સાથે ચાલી. સંગીત તો ચાલુ જ રહ્યું. ઓલ ધેટ યુ કાન્ટ લીવ બિહાઇન્ડ 2000, હાઉ ટુ ડિસમેન્ટલ એન એટોમિક બોમ્બ 2004, સફળ એલ્બમ્સ આવ્યા. પણ સાથે સાથે એમનું જે બીજું કામ હતું એટલે કે કાર્યકર્તા તરીકેની ભૂમિકા એ વધુ કેન્દ્રમાં આવી.
ડેટા વન, પ્રોડક્ટ રેડ આ બધી સંસ્થાઓ
હા એમણે સહસ્થાપના કરી. એમનું ફોકસ ખાસ કરીને આફ્રિકામાં ગરીબી, દેવા માફી અને એઇડ્સ સામેની લડત પર રહ્યું.
પણ એક રોકસ્ટાર વિશ્વના નેતાઓને મળે, આર્થિક નીતિઓ પર વાત કરે, એના પર વિવાદ પણ થયો હશે ને? પુસ્તકમાં એના વિશે શું કહે છે?
કહે છે અને ખૂબ પ્રામાણિકતાથી એ સ્વીકારે છે કે આ થોડું વિચિત્ર લાગે, પણ એમની દલીલ એ છે કે પ્રસિદ્ધિ એક ચલણ જેવી છે અને એનો ઉપયોગ સારા કામ માટે કરવો જોઈએ. અને એમનો અભિગમ ખાલી લાગણી પર નહોતો, પણ ડેટા, સંશોધન, નીતિ વિષયક ઉકેલો એના પર વધુ આધારિત હતો. એટલે એમને કદાચ પેલું સેલિબ્રિટી એક્ટિવિઝમનું સ્વરૂપ પણ થોડું બદલ્યું.
આ જાહેર જીવનની સાથે અંગત પડકારોનો પણ ઉલ્લેખ છે પુસ્તકમાં.
હા, અને બહુ ખુલ્લાસથી. 2014માં પેલો ગંભીર બાઇક અકસ્માત થયો જેમાં એમનો હાથ ખરાબ રીતે ભાંગી ગયો હતો. એમને પોતાની શારીરિક મર્યાદાઓનો અહેસાસ થયો.
ઓહ હા.
પછી હૃદયની તકલીફ માટે ઇમરજન્સી સર્જરી થઈ. આ અનુભવોએ અમને મૃત્યુની નજીક લાવી દીધા. પુસ્તકના અંતિમ ભાગોમાં નશ્વરતા પરનું ચિંતન સ્પષ્ટ દેખાય છે, પિતા સાથેના સંબંધોનું સમાધાન અને અંતે પીડી શરણાગતિ.
તો આટલી લાંબી અને ઉતાર ચઢાવવાળી સફર પછી બોનોના મૂળભૂત દર્શન, એમના મૂલ્યો વિશે શું કહી શકાય, એમને શું ચલાવે છે?
મને લાગે છે કે એમના મૂળમાં છે ને કેટલાક વિરોધાભાસી પણ શક્તિશાળી તત્વોનું મિશ્રણ છે. એક તરફ પેલો પંકરોકનો બળવાખોર જુસ્સો, અન્યાય સામેનો ગુસ્સો,
હા,
અને બીજી તરફ ઊંડી પણ આમ બહુ પરંપરાગત નહીં એવી ખ્રિસ્તી શ્રદ્ધા. તેઓ કર્મ કરતા કૃપામાં વધુ માને છે. મતલબ કે યોગ્યતા વદર પણ ક્ષમા મળી શકે, મુક્તિ શક્ય છે. આ જ વિચાર કદાચ એમને પોતાના અને બીજાના વિરોધાભાસો સ્વીકારવામાં મદદ કરે છે.
આ વિરોધાભાસોની વાત બહુ રસપ્રદ છે, જેમ કે ગરીબી સામે લડવું અને પોતે ખૂબ અમીર હોવું, ક્યારેક ઉપદેશક જેવા લાગવું પણ પોતાની જાતને પાપી પણ ગણવું. આ દ્વંદ્વને એ કેવી રીતે જુએ છે?
પુસ્તકમાં તેઓ અદંભ બાબતે ખૂબ પ્રમાણિક છે. સ્વીકારે છે કે આ વિરોધાભાસ છે, પણ કદાચ એ જ માનો હોવાનો ભાગ છે. તેઓ પરિણામલક્ષી કલામાં માને છે કે કલા ખાલી મનોરંજન નથી, એણે દુનિયા પર અસર કરવી જોઈએ, ભલે એ કરનાર વ્યક્તિ પોતે સંપૂર્ણ ન હોય. એમના માટે શ્રદ્ધા અને શંકા સાથે જ ચાલે છે.
અને એમના પ્રેરણા સ્ત્રોત માતાના મૃત્યુના શૂન્યાવકાશની વાત તો આપણે કરી, બીજું શું?
હા, એ ઈશ્વર આકારનો શૂન્યાવકાશ ભરવાની શોધ તો મુખ્ય છે જ. બીજું, શરૂઆતમાં પિતાની સ્વીકૃતિ મેળવવાની અને એમને ખોટા સાબિત કરવાની જીદ.
હા, એ પણ હતું.
અને ત્રીજું, દુનિયામાં જે અન્યાય જોયો, ઇથોપિયા, અલસેલ્વાડોર આવી જગ્યાઓની મુલાકાતોએ એમનામાં એક નૈતિક જવાબદારીની ભાવના જગાડી કે આ પ્રસિદ્ધિનો ઉપયોગ આ કામ માટે થવો જોઈએ. અને હા, એ હંમેશા મોટા વિચારમાં વિશ્વાસ રાખે છે, જેમ કે અત્યંત ગરીબીનો અંત લાવી શકાય. ભલે અશક્ય લાગે, પણ પ્રયાસ તો કરવો જ જોઈએ.
એમની પ્રતિકૂળતાનો સામનો કરવાની રીત પણ અલગ છે.
હા, એ નોંધપાત્ર છે. એમને સ્થિરતાથી ડર લાગે છે. ઘણીવાર સફળતા પછી જાણી જોઈને બધું જ તોડીને નવેસરથી શરૂ કરે, જોખમ લે, સંકટ ઊભું કરે,
જેમ આકટંગ બેબી વખતે કર્યું.
બરાબર. એ માને છે કે સર્જનાત્મકતા અને વિકાસ માટે સંઘર્ષ જરૂરી છે, અને પીડાને ગીતોમાં ઢાળીને એમાંથી શક્તિ મેળવે છે.
ચાલો હવે એમના જીવનના ત્રણ એવા મુખ્ય વળાંકો જોઈએ જેણે બધું બદલી નાખ્યું. પહેલો તો કદાચ સ્પષ્ટ જ છે, નહીં?
હા, 1974માં 14 વર્ષની ઉંમરે માતા આઈરિશનું મૃત્યુ. આ ખાલી એક દુઃખદ ઘટના નહોતી, એ એમના જીવનનો ગ્રાઉન્ડ ઝીરો હતો. એણે ઘરમાં જે ભાવનાત્મક મૌન સર્જ્યું, એણે એમને બહારની દુનિયામાં ધકેલ્યા. યુટુ એમના માટે બીજો પરિવાર બન્યો. કલા એમના માટે દુઃખ વ્યક્ત કરવાનું અને પેલો ખાલીપો ભરવાનું સાધન બની. જીવન કેટલું ક્ષણભંગુર છે એનો અહેસાસ કાયમ માટે રહી ગયો. એમના ઘણા ગીતો સીધા એમની માતાને સંબોધિત છે. આ ઘટના વગરના બોનો કદાચ અલગ જ હોત.
બીજો વળાંક આપણે લાઇવ એઇડ 1985 ગણી શકીએ? પેલી સ્ટેજ પરથી કૂદવાની ક્ષણ.
ચોક્કસપણે. એ લગભગ 12 મિનિટના પરફોર્મન્સે યુટુને આખી દુનિયામાં જાણીતું કરી દીધું. પણ એનાથી વધુ મહત્વનું એ હતું કે બોનોને પોતાના પ્લેટફોર્મની શક્તિનો, એની અસરનો સીધો અનુભવ થયો.
હા,
એક નાનું સાંકેતિક કૃત્ય એક માનવીય જોડાણ લાખો લોકો સુધી પહોંચી શકે છે. અહીંથી એમની કાર્યકર્તા તરીકેની સભાનતા વધુ મજબૂત બની. એમને સમજાયું કે સ્ટેજ ખાલી ગાવા માટે નથી, પણ સંવાદ કરવા અને પ્રભાવ પાડવા માટે પણ છે. દુનિયા સાથે જોડાવાની એમની રીત બદલાઈ ગઈ.
અને ત્રીજો નિર્ણાયક વળાંક, કદાચ બર્લિન અને વન ગીતનો જન્મ.
હા, 1990 બેન્ડ રેટલ એન્ડ હમ પછી ખરેખર તૂટવાની અણી પર હતું. બર્લિનના હંસા સ્ટુડિયોમાં ભારે તણાવ, મતભેદ, એવું લાગતું હતું કે બસ હવે પૂરું.
ઓ માય ગોડ.
અને ત્યારે જ જાણે કોઈ જાદુ થયો હોય એમ ધ એજના ગિટાર રિફ પરથી બોનોએ વન ગીતના શબ્દો અને સૂર તરત જ બનાવી દીધા. વી આર વન બટ વી આર નોટ ધ સેમ, વી ગેટ ટુ કેરી ઈચ અધર.
અને એ ગીતે શું બદલ્યું?
એ ગીતે બેન્ડને બચાવ્યો. એમના માટે એ એક પાઠ બન્યો એકતા અને મતભેદ વચ્ચેના સંતુલનનો, કે આપણે એક છીએ પણ સરખા નથી અને આપણે એકબીજાને સાચવવાના છે.
વાહ.
મક શરણાગતિનો પણ પાઠ હતો કે જ્યારે તમે લડવાનું છોડી દો છો ત્યારે કંઈક નવું જન્મે છે. એ માન્યતા દ્રઢ થઈ કે સૌથી મોટી સફળતા ઘણીવાર સૌથી ઊંગા સંઘર્ષમાંથી જ આવે છે.
આ ત્રણેય વળાંકો, માતાનું મૃત્યુ, લાઇવ એડ અને વન ગીત, ખરેખર એમના જીવન અને કલાને ઘડનાર લાગે છે. એકે કલાકાર બનાવ્યો, બીજાએ વૈશ્વિક મંચ આપ્યો અને ત્રીજાએ કલાત્મક રીતે બચાવ્યા અને એકતાનો નવો અર્થ સમજાવ્યો. આ બધી વાતો પરથી આપણે સામાન્ય માણસો તરીકે શું શીખી શકીએ?
મને લાગે છે કે પહેલો બોધપાઠ તો એ છે કે દુઃખ અને આઘાતને શક્તિમાં કેવી રીતે ફેરવી શકાય. બોનોની જેમ આપણે પણ આપણા જીવનના મુશ્કેલ અનુભવોને હેતુ અને પ્રેરણાનો સ્ત્રોત બનાવી શકીએ.
હા, એ બહુ મહત્વનું છે.
બીજું, પેલું વિરોધાભાસોને સ્વીકારવાની પ્રામાણિકતા. આપણે બધા જ જટિલ છે, આપણામાં સારા અને નરસા પાસા છે. એ સ્વીકારવું એ દંભ કરતાં વધુ સારું છે.
અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું મૂલ્ય પણ દેખાય છે, બરાબર ને? પછી તે લગ્ન હોય કે બેન્ડ સાથેની ભાગીદારી.
ચોક્કસ. એલી સાથેનો 40 વર્ષથી વધુનો સંબંધ, બેન્ડના સાથીઓ સાથે 4 દાયકાથી વધુની સફર, આજની આ થ્રો અવે સંસ્કૃતિમાં આ વફાદારી અને સ્થિરતા પોતે જ એક મોટો સંદેશ છે.
સાચી વાત.
અને અંતે જે પુસ્તકનો કેન્દ્રીય વિચાર છે, શરણાગતિ. ખરી શક્તિ હંમેશા નિયંત્રણમાં રાખવામાં નથી હોતી, ક્યારેક યોગ્ય સમય, યોગ્ય બાબતો પ્રત્યે શરણાગતિ સ્વીકારવામાં જ શાણપણ અને શક્તિ રહેલા છે.
આજના સમયમાં આ બધી વાતો ખરેખર ખૂબ મહત્વની લાગે છે. જ્યારે દુનિયા આદર્શવાદ અને વાસ્તવિકતા વચ્ચે ઝોલાખાય છે, જ્યારે મતભેદો વધી રહ્યા છે, ત્યારે આવી વાર્તા જે સતત જોડાણ, સંવાદ અને મોટા હેતુ માટે કામ કરવાની વાત કરે, તે આપણને વિચારતા કરી મૂકે છે.
બરાબર કહ્યું. તો આ આખી વાતચીતના અંતે જો આપણે 3 મુખ્ય તારણો કાઢવા હોય તો?
હા, ચાલો એના પર આવીએ. પહેલું, ભાવનાત્મક સૂઝ શું મળે છે આમાંથી?
ભાવનાત્મક સૂઝ એ છે કે 14 વર્ષની ઉંમરે માતાને ગુમાવવાનો પહેલો ઊંડો આઘાત અને એનાથી જે ખાલીપો સર્જાયો એને ભરવા માટેની એમની આખી જિંદગીની શોધ. પછી એ સંગીતના ઘોંઘાટ દ્વારા હોય, લાખો ફેન્સના પ્રેમ દ્વારા હોય, બેન્ડના ભાઈચારા દ્વારા હોય, કે પછી કાર્યકર્તા તરીકે દુનિયા સાથે જોડાવા દ્વારા. એમનો અવાજ અને અર્થ માટેનો જે સંઘર્ષ છે એ પહેલાં ખાલીપાનો જ પડઘો છે. પીડાને હેતુમાં બદલવાની આ સફર બહુ બહુ ભાવનાત્મક છે.
બરાબર. બીજું, બૌદ્ધિક સૂઝ તરીકે શું કહી શકાય?
બૌદ્ધિક સૂઝ એ છે કે વિરોધાભાસોને સ્વીકારીને એનો સર્જનાત્મક અને વ્યૂહાત્મક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા. પ્રસિદ્ધિ, શક્તિ, શ્રદ્ધા, શંકા, આવા જટિલ વિષયો પર વાત કરવા માટે પેલું ધ ફ્લાય અને મેકફિસ્ટો જેવા અલ્ટરિગોનો ઉપયોગ કરવો.
હા,
એ પોતાની છબીને જાણી જોઈને તોડવાની હિંમત બતાવે છે. એ પોતાની જટિલતા છુપાવતા નથી, પણ એને કલા અને સંવાદનું સાધન બનાવે છે. એ બતાવે છે કે વિકાસ માટે ક્યારેક પોતાની જાતને પડકારવું, ડિસરપ્ટ કરવું જરૂરી છે.
અને છેલ્લે, આ બધામાંથી સાર્વત્રિક સૂઝ જે આપણા બધાના જીવનને લાગુ પડે.
સાર્વત્રિક સૂઝ પુસ્તકના શીર્ષકમાં જ છે, સરેન્ડર, શરણાગતિ. પણ અહીં શરણાગતિ એટલે હાર માની લેવી એમ નથી.
ના, એ નહીં.
પણ અહંકારને ઓગાળવો. સાચી શક્તિ ઘણીવાર નિયંત્રણ માટે લડવામાં નથી હોતી, પણ પ્રેમ પ્રત્યે, સહયોગ પ્રત્યે, શ્રદ્ધાની ગૂઢતા પ્રત્યે અને હા, આપણી પોતાની અપૂર્ણતાઓ અને નશ્વરતાની વાસ્તવિકતા પ્રત્યે શરણાગતિ સ્વીકારવામાં હોય છે. ક્યારેક લડાઈ છોડી દેવામાં, સમર્પણ કરવામાં જ ખરી મુક્તિ અને શક્તિ મળે છે.
ખૂબ જ ગહન તારણો. બોનુની આ કથા સાચે જ ફક્ત એક રોકસ્ટારની વાર્તા નથી, પણ માનવ અનુભવના ઘણા ઊંડાણોને સ્પર્શે છે. શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન એ રહી શકે કે આપણા પોતાના જીવનમાં કયા સંઘર્ષો એવા છે જ્યાં આપણે લડવું જોઈએ અને ક્યાં શરણાગતિમાં જ શાણપણ રહેલું છે. આ સંતુલન શોધવું એ જ કદાચ જીવન છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકરા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.